તારીખ 19/6/1977 શ્રી પ્રવચન સાર ગાથા 164 અને 165 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 98
પરિણતિ કેવી રીતે બને છે એવા પ્રશ્ન નો ઉત્તર આપવામાં પ્રદેશ નથી પ્રદેશ વિસ્તાર નથી, એ પ્રદેશ હોવાથી એને અપ્રદેશ એટલે પ્રદેશ વિસ્તાર નથી. એટલું કહેવા માટે પુનર્પૂર્ણ સંભૂત વગેરે કેવો છે અભાવને કારણે, કારણ કે એને બે પ્રદેશ નથી કે બેથી વધારે પ્રદેશ નથી, તેથી તે એક પ્રદેશ માત્ર છે. અપ્રદેશ છે એટલે છે જ નહીં, એમને એક પ્રદેશ માત્ર એ છે. અપ્રદેશ નો આપણો વિસ્તાર નથી. પુનઃ કિંગ રૂપ મળી કેવા રૂપે છે, તે સ્વયં વ્યક્તિ રૂપે શબ્દ હો. સ્વયં એટલે પોતાની મળી, વ્યક્તિ રૂપે એટલે પર્યાય રૂપે અશબ્દ સ્વરૂપે છે. એ પ્રમાણે શબ્દ પર્યાય સંભવતી આવા ત્રણ વિશેષણથી વિશિષ્ટપણે ચીકણો અથવા લુખો જે કારણે તે થાય છે, પોતાના સ્વભાવ પોતાના સ્પર્શ ગુણના સ્પર્શની શક્તિને લઈને તે જે કારણે થાય છે, તે કારણથી બે પ્રદેશાદી રૂપમ દ્વિપ્રદેશ થી માંડીને અનેક પ્રદેશ પણ ઘણાના બંધને એટલે સંબંધને તે અનુભવે છે. પછી આગળ એ વિષય લેશે કે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડે એના વિકાસ અને વિકાસને સંબંધ આપસમાં કેવા પ્રકારનો હોય છે એ આગળ ઉપર વિસ્તાર મળે છે. અહીંયા એક મુખ્ય જે કારણે એટલે પોતાના ગુણના કારણે શક્તિના કારણે એ વિકાસ અને લુખાસ રૂપે થાય છે, તેથી બે પ્રદેશથી માંડીને અનેક પ્રદેશ રૂપે સંબંધ અથવા બંધને અનુભવે છે અથવા બંધ રૂપે થાય છે. તથા આ રીતે યથા એમ આત્મા દ્રષ્ટાંત વિષય ચાલે છે, સુદગોળનો જડનો દ્રષ્ટાંત લે છે એમાં આચાર્યદેવ આત્માનો. યથા અયમ આત્મા શુદ્ધ બુદ્ધિરહિત સ્વભાવેન બંધ રહિતોપિ પશ્ચાત અશુદ્ધનયન નિર્ધસ્થાનીય રાગભાવેન વૃક્ષસ્થાનીય દ્વેષભાવેન યદા પરિણમતિ તદા પરમાદમ કથિત પ્રકારેણ બંધન અનુભવતી. જેમ આ આત્મા સ્વભાવથી કોઈ શુદ્ધ બુદ્ધિ સ્વભાવ છે, શુદ્ધ એટલે દ્રવ કર્મ ભાવકર્મ અને નવકર્મ રહિત, સ્વભાવ છે, વિદિત જ્ઞાન સ્વભાવ છે, અને બંધ રહી છે, અબંધ સ્વભાવ છે. સ્વભાવે શુદ્ધ બુદ્ધ અબંધપણે હોવા છતાં પણ અશુદ્ધ નહીં છે, પશ્ચાત અશુદ્ધ નહીં છે, તો પણ અશુદ્ધ નહીં છે. સુકાશના સ્થાનમાં રાગભાવ અને મુખાશના સ્થાનમાં દ્વેષભાવ, એવી રીતે રાગ અને દ્વેષભાવથી જ્યારે પરિણમે છે ત્યારે પરમાગમમાં કહેલા પ્રકારે અનેકવિધ પ્રકાર કહેવાય છે. પરમાગમમાં કહેલા પ્રકારે બંધને પ્રાપ્ત થાય છે અથવા બંધને અનુભવે છે. એ બંધનો જે વિસ્તાર પરમાગમમાં છે એ અસંખ્ય પ્રકાર છે. એટલે અહીંયા ટૂંકામાં સામાન્ય લીધું કે જ્યારે આ શુદ્ધબુદ્ધિ સ્વભાવી અબંધાત્મા, અબંધ સ્વભાવી આત્મા રાગ અને દ્વેષ ભાવે પરિણમે છે, એટલે વિકાસ અને લુખાસવાળા પરિણામ એ કરે છે, ત્યારે પરમાગમમાં કહેલા અનેકવિધ પ્રકારના બંધને પામે. જેવો જેવો રાગ દ્વેષ કરે છે તથારૂપે રાગ દ્વેષને અનુસાર બંધને પામે છે. એ દ્રષ્ટાંત જેમ આત્મામાં આમ થાય છે તેમ એમ કરીને વાત કરે. પરમાણુઓથી સ્વભાવ વિના બંધ રહી તો હોતી સ્વભાવથી તો અપ્રવેશ છે, એટલો સ્વભાવમાં એને બંધ પણ છે નહીં. એદા બંધ કારણભૂત સુદૃષ્ટ ગુણથી પરિણતો ભવતી તદા ઉદ્ગલંતરીણ સહ વિભાવ પર્યાય બંધમ અનુભવતી. જ્યારે સ્વયં પરમાણુ પણ સ્વભાવથી અબંધપણે હોવા છતાં જ્યારે બંધના કારણભૂત દુખાસ અને પિકાસ ગુણે પરિણમે છે ત્યારે બીજા પૂજગળ સાથે, પૂજગળ અંતરીણ એટલે બીજા પૂજગળ સાથે વિભાવ પર્યાય રૂપ બંધને અનુભવે છે. એ બંધને અનુભવે છે એ વિભાવ પર્યાય છે. બીજો પરમાણુ સુધરે છે એ સ્વભાવ પર્યાય છે. એમાં વિકાસ અને લુખાસની પર્યાય થતા બીજા પૂજગળ સાથે સંબંધ પામે છે, સિંધ પર્યાય થાય છે અથવા સ્કંદ પર્યાય થાય છે, ત્યારે વિભાવરૂપ વિભાવ પર્યાય રૂપ બંધને પ્રાપ્ત થાય છે. એવો અહીંયા આ ગાથાનો અર્થ છે. હવે પરમાણુને નિર્ધરુક્ષપણું કેવા પ્રકારનું હોય છે એ કહે છે. નિર્ધરુક્ષને વિશે બીજું કે નિર્ધરુક્ષપણાને લઈને પરમાણુ બીજા પરમાણુ અથવા બીજા સંત સાથે સંભિગ્રાંતિક પરમાણુ જે રીતે બંધપણું પામે છે તો એ પરમાણુને શુદ્ધરૂપણ કેવા પ્રકારનું હોય છે એનો ખુલાસો માંડીને અનંત અંશ પર્યંત હોય છે. વિકાસ અને વિકાસના જે અંશો છે એના એક અંશ માંડીને અનંત અંશ પર્યંત એ પર્યાય વ્યક્ત થાય છે. શુદ્ધ પરમાણુ ઈદુત્તરમ યુગાદિ અનંતપણાને એટલે અનંત અવિભાવ સુધી શ્રેષ્ઠપણાને પામે ત્યાં સુધીનું વૃક્ષત્વ હોય છે એમ જીનેન્દ્રજીએ સુદ્ગોળ પરમાણુમાં એક અંશથી માંડીને અનંત અંશ પર્યંત એ પરમાણુને વ્યક્ત થાય છે એવું ભગવાન જીનેન્દ્રજીએ કહ્યું છે. ત્રિગુજ્ઞાનની પર્યાયમાં એક અંશથી માંડીને પર્યાયના જે છે એક અંશને એક અવિભાગ પ્રતિષ્ઠિત કહેવામાં આવે છે. જેનો ભાગ ન પડે એવા પ્રતિષ્ઠિત એટલે અંશને અવિભાગ અંશ અથવા અવિભાગ પ્રતિષ્ઠિત કહેવામાં આવે છે. પરમાણુને પરિણામને લીધે પરિણામ થતા હોવાને લીધે પરમાણુ છે એને સ્વયં પરિણામ થાય છે એ સ્વયં પરિણામી છે તેના કારણે તેના પરિણામમાં એકથી માંડીને એક અંશથી માંડીને અવિભાગ એવા એક અંશથી માંડીને એક 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 અંશ વધારતા જઈએ તો એવા અનંત પણ અનંત અંશ થાય. લાખ કરોડ અબજ એમને અસંખ્યને પણ અનંત અંશ થાય એવા અનંત અંશ કરીને વિકાસ વગેરે થાય છે વિકાસ અને વિકાસ હોય છે એમ ભગવાન જીનેન્દ્રજીએ એક પરમાણુમાં આ કરાય છે. હા એનો જ્યારે વિકાસ થાય છે ત્યારે એનો મેળ ખાય એવા એ આ વિશે આગળ લેશે. વૃક્ષ અત્યારે છૂટો પડે એમાં છે વૃક્ષ વૃક્ષપણાના સંબંધમાં અમુક અંશ વૃક્ષ તો અમુક અંશ તો વિકાસ છે ને એટલે એ રીતે એનો નિર્વાળો જે તૈયાર છે અને બીજા પરમાણુ એની સાથે એનો સંબંધ થાય છે. પરિણામને કારણે જો પરિણામ બધા થતા હોય તો આ પ્રકારે એક અંશથી માંડીને અનેક અંશ પર્યંત એની વ્યક્તિ થવી એ કેમ કરે એ પણ પ્રતિ સમય પલટો મારે છે. પરિણામને લઈને પ્રતિ સમય અવસ્થાથી અવસ્થાંતર થાય છે એટલે પર્યાયથી પલટો મારે છે એટલે ભિન્ન પ્રકારની એની વ્યક્તિ સ્વયં પોતાથી પોતાની થઈ રહી છે. અહીંયા તો જીનેન્દ્રજી કહ્યું છે ભણિતમાં એમ શબ્દ લીધો એમ કહ્યું છે પરિણામને કારણે થાય છે પરિણામાદ ભણિતમ ભગવાન જીનેન્દ્રજીએ આમ કહ્યું છે. કેમ કે આવો વિષય સદમસ્તના જ્ઞાનનો નથી પ્રત્યક્ષ જ્ઞાનનો નથી અનુમાન કરે કુળ જ્ઞાનથી આ લાડવામાં ઘી ઓછું પીડ્યું એટલે લાડવો વળતો નથી. જો પૂરું ઘી પ્રમાણસર નાખવામાં આવે તો બરાબર લાડવો વળદાય એમ વિકાસનો એ તો સ્કંદ છે એ પરમાણુ તો સદમસ્તના જ્ઞાનનો વિષય નથી એના ઉપરથી અનુમાન કોઈ કરી શકે કૃત જ્ઞાન પણ પ્રત્યક્ષ તો એ કેવળ જ્ઞાનનો વિષય છે કે આ પરમાણુ એક અંશ વિકાસે પરિણામ મેળવો છે બીજો પરમાણુ અનંત અંશ વિકાસે પરિણામ મેળવો એવો વિષય તો અસિંદ્રિય કેવળ જ્ઞાનનો છે. ઘણી તમે એમ શબ્દ છો ભગવાન જીનેન્દ્રદેવે આમ જ્ઞાનના વિશે પ્રથમ તો પરમાણુને પરિણામ હોય છે આ સિદ્ધાંત થયો ગમે કાળે જગતના તમામ પરમાણુઓને પરિણામ હોય છે. કોઈ પરમાણુ એવો નથી કે દ્રવ્યપણે અપરિણામી રહ્યો હોય પરમાણુ દ્રવ્યપણે અપરિણામી રહ્યો હોય એવું કોઈ જગતમાં પરમાણુ નથી. પ્રથમ તો પરમાણુને પરિણામ હોય છે એને સારી જાય કે કોઈ આત્મા એને પરિણમ આવે તો પરિણમે હું તો નાખ્યું બોલી એમ તર્ક કરી શકાય હોય તો ગમે તેટલા કરી શકાય નાખું ગોળને દૂધ ભેળવેલા શીતલો લોકો એમાં ઘી તો નાખવું લાગવો ભળે એની ભળે કેમ લાડવો હોય તો નથી લાડવો વાયા વિના ન લે એમ તેને તારે કરતા થવું છે તો એમાંથી તારે મૃદુ વિતરાકતા કેવી રીતે લાગવી એટલા માટે નક્કી કરવાનું એમાંથી ન્યાય નીકળતો નથી અન્યાયની ઉત્પત્તિ થાય છે એટલે એવા તર્કને સુતર્ક કહેવામાં આવે છે તર્ક એક સામાન્ય તર્કના બે વિભાગ છે ન્યાયને અનુસરીને થતો તર્ક છે સુતર્ક છે ન્યાય વિરુદ્ધ થતો તર્ક છે સુતર્ક છે કામ કરે કડીઓ આવે નીકળે ત્યારે મકાન થાય કે આપોઆપ બિલા ઉપર બિલા ઇંટ ઉપર ઇંટ લાગવા માંડે અનેક ઘઉંની ડુંડી થાય પણ એ ઘરમાં કોઠારની અંદર દબામાં કે કોઠીમાં લાખ વરો પડ્યો રહીએ તો કઈ ઉગીની અંદર ડુંડી થાય એને વાવે ને વાવ્યા પછી એને યોગ્ય ખાતર પાણી પ્રકાશ વગેરે મળે તો માટે એ બધું તો કરવું પડે એમ ફૂલ પણ વિચારે માટે ફેર્યા વિના કાંઈ થાય એટલે પરિણમે એને પરિણામ આપવો છે કે નહીં પરિણમે એને પરિણામ આપવો છે એને કરપુડી આવ્યું છે જો નહીં પરિણમે એવાને તારે પરિણામ આવવો છે એ તો બની શકવાનું નથી અને પરિણમે એવો સ્વયં પરિણમ તો છે એને તારે પરિણામ આવવાની જરૂર રહેતી નથી કે શું પરિણામ આવે એવો અવકાશ એના પરિણામ છતાં પરિણામમાં છે વિશ્વના તમામ પદાર્થો અસ્તબ્ધપણે પરિણામ જ કરે છે જ્ઞાન જ્ઞાનમાં સ્તબ્ધ થઈ જાય એ પરિણમતું છે જ્ઞાન જ્ઞાનમાં પરિણમતું સ્તબ્ધ થાય એટલે કે વિષયાંતર ન કરે સ્વસ્વરૂપ સિવાય તો એ તો કર્તવ્ય છે ને ઈચ્છ છે એમાં કઈ તકલીફ છે કે પ્રથમ તો પરમાણુ ને પરિણામ હોય આ એક સામાન્ય સિદ્ધાંત જો ત્રણેય કાળે જગતના તમામ પરમાણુ ને પરિણામ હોય હોય ને કારણ કે તે પરિણામ વસ્તુનો સ્વભાવ હોવાથી ઉલંઘી શકાતો બહુ સરસ પરિણામો તાવત અસ્થિ પરિણામ તસ્ય વસ્તુ સ્વભાવત્વે ન અનતિક્રમાત વસ્તુ સ્વભાવને ઉલ્લંઘન કરી શકાતો નહીં હોવાના કારણે અને પરિણામ તે વસ્તુનો સ્વભાવ હોવાથી પરમાણુને પરિણામ હોય હોય ને મળે છે આ ત્રણેય કાળનો અબાધિત સિદ્ધાંત છે એક સિદ્ધાંત પરમાણુ સંબંધીનો સમજે તો પણ એનો વિપર્યાસ છોડી દે હું એને પરિણમાવું છું હું એને કરું છું હું છું તો થાય છે મારો ભાવ છે તો થાય છે મારો અભિપ્રાય છે તો થાય છે એ વગેરે જેટલા કોઈ જીવના ઉદ્ગળને લક્ષ્ય પરિણામ છે તે બધા વિપર્યાસના મંદાઈના પરિણામ કારણ કે તે વસ્તુનો સ્વભાવ છે વસ્તુનો સ્વભાવ હોય તેનું ઉલ્લંઘન કરી શકાતું નથી, એટલે કે વસ્તુના સ્વભાવમાં ફેરફાર કરી શકાતો નથી. કાળે વસ્તુનો સ્વભાવ બાધિત રહે છે અથવા અખંડ રહે છે, અને તે પરિણામને લીધે જે કદાચિત વિચિત્રતા ધારણ કરે છે અને તે પરિણામને લીધે, પરિણામ થતા હોવાને લીધે કદાચિત એટલે ક્યારેક ક્યારેક કોઈ કોઈ વાર વિચિત્રતા એટલે અનેક પ્રકારપણું વિધવિધપણું અનેક રૂપપણું ધારણ કરે છે, એવું અનેકપણું તે કેવું કે એક અંશથી માંડીને એક હોતા અનંત અંશ એટલે અનંત વિભાગ પ્રતિષ્ઠો ત્યાં સુધી વ્યાપનારું સ્નિગ્ધત્વ અથવા વૃક્ષત્વ પરમાણુને હોય છે, સ્વયંપણે કોઈના કારણે પરમાણુને એક અંશથી માંડીને એકથી બે અંશ હોય ત્રણ અંશથી માંડીને અનેક અંશ પર્યંત વધતા વધતા અવિભાગ પૃથ્વી પ્રતિષ્ઠો એટલે અંશો સુધી વ્યાપનારું એટલે પ્રગટ થનારું અવસ્થામાં વિકાસપણું અને લુખાસપણું પરમાણુને હોય છે. કારણ કે પરમાણુ અનેક પ્રકારના ગુણવાળો એવા અનેક ગુણવાળો પરમાણુ હોવાથી એમાં અનેક ગુણ વિકાસ અને લુખાસની વ્યક્તિ એના પરિણામમાં સ્વયં થાય છે. એક અંશમાંથી અનેક અંશ બીજા પરમાણુને લઈને ચિકાસ પકડે છે એને નથી, અને કોઈ આત્માના ઈચ્છા ભાવને લઈને રાગને કે દ્વેષને લઈને થાય છે એમ પણ એ સ્વયં પરિણમે છે. પરમાણુ ભરે ન જણાતો હોય પણ પરમાણુના સ્કંધ તો જણાય છે ને. આ શરીર સમાધિની તો વાત લીધી હતી, આપણે કેવી વાત કીધી ને, દેહ મન વાણી એ ત્રણ છે, એમાંથી વિગતો બીજું કરે છે કે દેહ મનને વાણી છે એ પુદ્ગલ પરમાણુના પિંડ છે, અને એ પુદ્ગલ પરમાણુના પિંડ કેમ ભીના છે કે વિવિધ પરમાણુને વિકાસ વિકાસની વૃદ્ધિ થાય છે એવા અનેક પરમાણુને થાય છે અને સંબંધો પામે છે. પૂતગળનું કાર્ય પૂતગળમાં થાય છે, સ્વયં પૂતગળ કરે છે અને જીવ એને કરતો નથી. એ રીતે ભેદ જ્ઞાન કરાવવા અર્થે એનો વિસ્તાર કરવામાં કહેવાની પાછળ કોઈ રીતિ છે ને. ભાવાર પરમાણુ પરિણામ વાળો હોવાથી તેના સ્નિગ્ધત્વ અને વૃક્ષત્વ અવિભાગ પ્રતિષ્ઠેદથી માંડીને અનંત અવિભાગ પ્રતિષ્ઠેદો સુધી તરતમતા પામે છે, અને તારતમ્ય જોવામાં આવે તો એના વિકાસ અને લુખાસના અંશ એકથી માંડીને અનંત પર્યંત, એક અંશથી માંડીને અનંત અંશ પર્યંત એમાં વિકાસ લુખાસની વૃદ્ધિ જોવામાં આવે છે, અને એના પરિણામ સ્વભાવને લઈને એવું સ્વયં થઈ ગયું છે. શાસ્ત્રમાં તો એવી પદ્ધતિ આવે છે કરણાનુયોગી શાસ્ત્ર, કે ગુરુ રાગ કરે ત્યારે એને શું રાગ કરે, ત્યારે શું પ્રકૃતિના પરમાણુઓ એની સાથે સંબંધ પામે, શું પ્રકૃતિ આમ તો મારેલી જે કર્મ વર્ગના છે એ તો સામાન્ય કર્મ છે, કર્મ સામાન્ય છે, બધા કર્મ કર્મની અવસ્થા રહેલા છે. પછી જયારે જીવના રાગનો નિમિત્ત થાય ત્યારે એમાંથી કેટલાક પરમાણુઓ એની પ્રકૃતિને અનુસરે છે, એટલે એમાંથી ને એમાંથી પ્રકૃતિનો પર્યાય જન્મે છે, શુભ પ્રકૃતિ અશુભ પ્રકૃતિ જે વગેરે એમાં થાય છે.
ત્યારે જે પરમાણુમાં થવા યોગ્ય હોય તેમાં થાય. કોનું પરમાણુ આખી કારણ વર્ગના કઈ સંકેલાયું નથી, તો પ્રકૃતિ પણ આને પામતી નથી. કેટલાક પરમાણુઓનો જથ્થો સુખપણે પરિણમે છે, વળી કેટલાક પરમાણુઓનો જથ્થો અશુભપણે પરિણમે છે. એના ભાવનું નિમિત્ત પામીને થાય છે. તો જીવે એ પ્રકારે બંધ કર્યો ને પરમાણુ, એમ ક્યાં કહેવાનો તાત્પર્ય? એવા કુદગુરો જીવ ભાવનું નિમિત્ત પામે છે. નિમિત્ત પામે છે એટલે ફક્ત એ પોતાની પર્યાય સ્વયં પ્રગટ કરે છે. ત્યારે એને બાહ્ય કયો કયા દ્રવ્યનો કયો ભાવ અનુકૂળ છે એટલું ત્યાં જોવામાં આવે છે. સંયોગ દ્રષ્ટિથી અથવા વ્યવહાર દ્રષ્ટિ નથી. નિશ્ચયથી તે કાળે નિશ્ચય દ્રષ્ટિથી જોવામાં આવે તો જીવના પરિણામ સાથે એને કાંઈ સંબંધ જોઈ છે. ક્ષત્વમ ઇતિ પ્રશ્ને પ્રત્યુત્તરમ દદાહિ. હવે એ સ્મિત અને રૂપ પણ કયા પ્રકારે છે, કેવું હોય છે, એવું પૂછતા તેનો ઉત્તર આપવામાં આવે છે. એકોત્તરમ એકાદી, એકથી માંડીને એકોત્તરમ એકેક વધતા, એકથી માંડીને એકેક વધતા સીમિત શું વધે છે? કે નિધનત્વ અને નિધનત્વ વૃક્ષત્વ ચ કર્મતા આપણને કર્મ શબ્દ વાપરવામાં આવે છે. નિજપણું અને રૂક્ષપણું છે એવા કાર્યને એ પ્રાપ્ત થાય છે, એવા કાર્યને એને પ્રાપ્તિ થાય છે. એકથી માંડીને વધતા વધતા વિકાસ અને વિકાસના અનેક પર્યંત કાર્યની પ્રાપ્તિ થાય છે. મનીતમ એટલે કથિતમ વિકાસ માટે સુધી પર્યંતમ ક્યાં સુધી એકથી વધતા વધતા અનંતમ અનંતત્વ અનંત પર્યંતમ યાવદ અનુભવતી પ્રાપ્નોતી અનુભવ કરે છે અથવા પ્રાપ્ત કરે છે ત્યાં સુધી કે અનંત અંશ પર્યંત અનંતત્વ અનંતપણાને અનુભવે છે. એક અંશથી માંડીને વધતા વધતા ઉદ્ગળ પરમાણુ અનંત અંશ પર્યંત વિકાસને વિકાસને પ્રાપ્ત થાય છે અથવા અનુભવે છે. કસ્માત તથા સાત કયા કારણે પરિણતિ વિશેષાદ પરિણામી અર્થ પરિણતિ વિશેષને લઈને અથવા પરિણામપણાને લઈને પરિણામીપણાને લઈને એવો અર્થ છે. પરિણામાદો પરિણામ પરિણામાદ પરિણતિ વિશિષ્ટતાને લઈને અથવા પરિણામીપણાને લઈને એક અંશથી માંડીને અનંત અંશ પરિણામ પ્રાપ્ત થાય. કશ્ય સંબંધી આ કોના સંબંધી વાત ચાલે છે? ઉદગલ પ્રમાણો એ ગણોની વાત ચાલે છે. સ્નેહવૃત્તિ
એટલી લુખાશ ઓછી છે, જેટલી લુખાશ વધારે છે એટલી ચિકાશ ઓછી છે, એમ છે ને? સામે સામે છે ને, અપેક્ષિત છે ને, ચિકાશ અને લુખાશ બંને અપેક્ષિત છે, રાગદ્વેષ છે. જગન્ય વિશુદ્ધિ સંક્લિષ્ઠાનિયમ આદિમ કૃત્વા, એ રીતે ઓછું જગન્ય વિશુદ્ધિ સંક્લિષ્ઠાનિયમ, ઓછી શુદ્ધિ. જગન્ય વિશુદ્ધિ એટલે ઓછી શુદ્ધિ, અથવા સંક્લેશ વધારે, કષાયની મંદતા અથવા કષાયની તીવ્રતા, એ વગેરે કરતા પરમાગમ કથિત ક્રમેણ, પરમાગમમાં કયા અનુસાર ક્રમથી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સંક્લેશ પર્યંત, જગન્ય વિશુદ્ધિ સંક્લેશથી માંડીને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અને સંક્લેશ પર્યંત એમાં વધવાનું થાય છે. ત્યાં સંક્લેશ વધે છે, ત્યાં વિશુદ્ધિ વધે છે, ત્યાં ઉત્કૃષ્ટ પણ એ ત્યાં જગન્ય થાય છે અને ત્યાં વધે છે, ઓછું થાય છે અથવા વધે છે. પરમાગમમાં એના અનેક ભેદ કહેવામાં આવ્યા છે. કર્ણાનુયુગના શાસ્ત્રો વાંચ્યા હોય એને તો કેટલાય ભેદો એવા ખ્યાલમાં આવે છે, અનેક રીતે એ વાતને સમજાવી શકાય છે. આ તો એક સામાન્ય સિદ્ધાંત એવો છે. તથા ઉદ્ગળ પરમાણુ દ્રવ્યથી, તે રીતે એ દ્રષ્ટાંત છે. તેમ જીવમાં આ રીતે થાય છે, રાગ દ્વેષ અથવા સંક્લેશ વિશુદ્ધિના જગન્ય અને ઉત્કૃષ્ટ ભેદોના લઈને એને બંધનું કારણ પણ થાય છે. તે રીતે એ દ્રષ્ટાંત અનુસાર સિદ્ધાંત ઉદ્ગળ પરમાણુ દ્રવ્યમાં પણ સ્નિગ્ધપણું અને રૂક્ષપણું બંધનું કારણભૂત છે. તેની ચિકાશ અને લુખાશના જે અંશો છે એને નવા પૂદગલ પરમાણુ સાથે, બીજા પૂદગલ પરમાણુ સાથે બંધનું કારણ છે. પૂર્વોક્ત જલાદિ તારતમ્ય શક્તિ દ્રષ્ટાંત અનેક ગુણ સંનામ જગન્ય શક્તિમાદિ કૃત્વા ગુણ સંનિયનો અવિભાગ પરિચ્છેદ દ્વિતીય નામ અભિધેય અને શક્તિ વિશેષણ વર્તે, એ રીતે પૂર્વે કયા તે જળાદિ તારતમ્ય શક્તિ, એનું જે જળની જે તારતમ્ય શક્તિ છે એની, એ તારતમ્ય એટલે ઓછા વધતા પણ એને તારતમ્ય પણ કહે છે. એમ કોઈ ગુસ્સો ઓછા વધતો આવે છે તો એને ગુસ્સાનું તારતમ્ય કહેવામાં આવે છે. એ ભાવનું વધુ ઘટવું છે અંશનું. એક પરિણામમાં એના અવિભાગ સુધી છૂદોનું જે વધઘટ છે એ વધઘટને ટૂંકામાં તારતમ્ય કહેવામાં આવે છે. વિષ્ણુ પરમાણુ કારણે એને એ સંબંધ થાય છે બીજા પરમાણુ. આમાં એવું છે કે અમુક લુખાશ અને અમુક લુખાશ વાળા પરમાણુ પાસે સંબંધ કરે એમ નથી. અમુક લુખાશ હોય ને બીજા જેટલી લુખાશ વાળા પરમાણુ હોય તો એને એને સંબંધ થાય પાછું. અમુક ચિકાશ અને અમુક ચિકાશ હોય એને એને લઈને પાછું એને સંબંધ આવશે, વિસ્તાર આવે છે, જેવા આવે છે. હવે પછીની ગાથામાં જે વિષય છે બે અંશ વધારે લુખાશ પણ એને એ પ્રકારના સંબંધનું ચોક્કસ પ્રકારની લુખાશ ચોક્કસ પ્રકારની શિકાર એ બંને સંબંધનું એને કારણ છે. અહીંયા એમ નથી લેવું કે લુખાશ એટલે ઉદાસીન ભાવ છે, લુખાશ એટલે વિતરાગ ભાવ છે, એ અહીંયા વાત નથી. અહીંયા લુખાશ દ્વેષના સ્થાનમાં લીધું છે, એ તો સ્પષ્ટ લખે છે ને. વૃક્ષ સ્થાનિયમ દ્વેષત્વમ એ સ્પષ્ટ લખે છે. પેલી જે લુખાશ છે વિતરાગ ભાવ રૂપ જે લુખાશ છે ઉદાસીનતા છે એનાથી તો સંબંધ છૂટો પડે છે કર્મનો, એ બીજો છે. એ રીતે અનેક ગુણ સંજ્ઞા, અનેક ગુણ એટલે તારતમ્યતાને લઈને દ્રષ્ટાંતમાં જે અનેક ગુણની સંજ્ઞા છે એ જગન્ય શક્તિથી માંડીને ગુણસંજ્ઞ ગુણસંજ્ઞાથી ગુણ નામથી એના અવિભાગ પ્રતિછેદને કહેવામાં આવ્યા છે. એ રીતે એની શક્તિ વિશેષનું વધવાપણું અને ઘટવાપણું એમ પર્યાય અપેક્ષાએ જોવામાં આવે છે. મૂળ શક્તિ પરમાણુની જેટલી છે તેટલી અનંત છે, એની અવસ્થામાં ચિકાશ અને લુખાશની તારતમતાથી શક્તિ વધે અને ઘટે એ રીતે એની પર્યાય શક્તિની વધઘટ જોવામાં આવે છે. કિમ પર્યંતમ એની હદ કેટલી છે, આવદ અનંત સંખ્યાનમ અનંત સંખ્યા પર્યંત એની વધઘટ જોવામાં આવે છે. અકસ્માત કઈ રીતે કે પુદ્ગળ દ્રવ્ય સ્વ પરિણામ પરિણામિત વાત શેને લઈને એમ થાય છે કે પુદ્ગળ દ્રવ્યનું પરિણામી પણ હોવાને લીધે, કારણ કે પુદ્ગળ દ્રવ્યમાં પરિણામી પણ છે તેથી પુદ્ગળ દ્રવ્યના પરિણામીપણાને કારણે એમાં એ રીતે પરિણામમાં ઉઠાવતા પણ વ્યક્ત થતું જોવામાં તારતમ્ય જોવામાં આવે છે. પરિણામસ્ય વસ્તુ સ્વભાવાદિવ નિષેધિતમ અશક્યત્વાત ઇતિ, જે અહીંયા પહેલી નીતિ લીધી છે કે અનતિક્રમાત એને ઓળંગી શકાતો નથી એમ. પરિણામના પરિણામ કે જે વસ્તુનો સ્વભાવ છે એ વસ્તુ સ્વભાવ હોવાને લીધે, પરિણામનું વસ્તુ સ્વભાવપણે હોવાને લીધે તેનો નિષેધ કરવો અશક્ય છે, એનો નિષેધ કરી શકાતો નથી. કોઈ પુદ્ગળ પરિણામ પરમાણુ પરિણમા વિનાનું રહેતું નથી અને પરિણમે છે એટલે એમાં એક અંશથી માંડીને અનેક અંશ પર્યંતની લુખાશ અને ચિકાશમાં થયા કરે છે અને એ સ્વતંત્ર થાય છે એટલે જીવનું કાર્ય છે એમ આપોઆપ છે. એમાંથી તાત્પર્ય નીકળે છે કે આ બધું સ્વયં ગુણ એના સ્વભાવને લઈને થાય છે, પરિણામ સ્વભાવને છોડી શકાતો નથી. તેથી આ જીવ કોઈ પરમાણુમાં કે કોઈ સ્કંદમાં કાંઈ પણ કરી શકે છે એ વસ્તુના સ્વરૂપમાં નથી, વસ્તુ સ્થિતિની બહારની વાત છે. આપોઆપ પરિણમે છે, નિમિત્ત પામે છે, રાગનું નિમિત્ત છે અને અહીંયા એ સ્વયં પરિણમે છે. એ તો દ્રષ્ટાંતિ તો આપણે
જીવ શુભ ભાવ કે અશુભ ભાવ કરે છે ત્યારે એનું નિમિત્ત પામીને કર્મવર્ગના જે રહી છે લોકમાં, એમાંથી કેટલાક કર્મના પરમાણુઓ ચોક્કસ પ્રકારની શુભ પ્રકૃતિની પર્યાય પરિણમે છે, અને એ પ્રકૃતિની પર્યાય પરિણમે ભાવ કરનાર જીવના ક્ષેત્ર સાથે એ ક્ષેત્ર આવતા સંબંધપણાને પામે છે. તો એમાં જે લાયક હતા તથાપણે પરિણમવાને તે કાળે જેની યોગ્યતા તૈયાર હતી, તે ક્ષણે તેની તે પ્રકૃતિના પર્યાયનો જન્મ ક્ષણ હતો સ્વયં. એટલે એ અમુક પરમાણુઓ જે પ્રકૃતિ એ શ્રેણીમાં કાર્મણ વગેરેનામાં તો બીજા અનંતા બાકી રહ્યા. જો જીવ પરિણમ આવતો હોત તો બધાને પરિણમ આવી દીધા હોત, પણ કેટલાક પરિણમે છે એનો અર્થ એ છે કે તેની તે કાળની તે પર્યાયની જન્મક્ષણ ત્યારે જ હતી, અને એ સ્વયં પોતે એ રીતે પોતાની યોગ્યતાને લઈને તૈયાર હતા એટલે પરિણમા છે. હા, એક ઝાડ હોય છે, એક જ ઝાડ એક બીમાંથી ઉત્પન્ન થયું છે કે જુદા જુદા બીમાંથી ઉત્પન્ન થયું છે, એક બીમાંથી એક ઝાડ ઉત્પન્ન થયું છે. આ લીંબુનું ઝાડ થાય છે ને, એક લીંબુનું બીમાંથી. હવે એમાં એક સાથે 500,000 લીંબુ લાગે છે, ઘણા લીંબુનો ફાલ તો આવે છે ને એક ઝાડમાં. એક લીંબુ નાનું, એક લીંબુ મોટું, એક પહેલાં પીળું થાય, એક પછી પીળું થાય, એને પાણી હવા જમીન ને બીજ એનું ઉપાદાન બધું એક જ મળ્યું છે, એ જુદા જુદા મળે છે, એકી સાથે બધાને મળે છે. છતાં લાગેલા લીંબુમાં કેટલાક નાના છે, કેટલાક મોટા છે, કેટલાક લીલા છે ને કેટલાક પીળા છે, કેમ એમ બધાને એક સરખો નિમિત્ત છે. તેમ કર્મણ વર્ગનાને જીવનો ભાવ તો એક સરખો છે તમામ આખી કર્મણ વર્ગનાને, પણ જીવ પ્રમાણોની જીવ ક્ષણે જે પ્રકારે પરિણમવાની યોગ્યતા હોય છે તે ક્ષણે તે યોગ્યતા રૂપે સ્વયં પરિણમે છે, ત્યારે એના અનુકૂળ નિમિત્ત અનુકૂળ દ્રવ્યના બીજા દ્રવ્યના અનુકૂળ પરિણમને નિમિત્તપણાનો આરોપ નાખવામાં આવે છે. એ આરોપ છે, વસ્તુસ્થિતિ નથી. પછી જીવ કરે છે એવો વ્યવહાર કરવામાં આવે છે, આરોપિત પ્રશ્ન 164-165. હવે કેવા સ્નિગ્ધ વૃક્ષત્વથી પિંડપણું થાય છે તે કહે છે. આ ગાથામાં એને સ્નિગ્ધ વૃક્ષપણાને કેટલો કેટલો સામે સામે અંશોનો મેળ હોય છે એ વિષય બહુ ટૂંકામાં આ ગાથામાં લેવામાં આવ્યો છે. નિદ્ધાવા લુખાવા પરિણામા સમાવો વિષમાવા સમદો દુરાજગા ગડી બધંતી ઈ આદિ પરિણા ઓ પરમાણુના પરિણામો સ્નિગ્ધ હો કે વૃક્ષ હો, બેકી અંશવાળા હો કે એકી અંશવાળા હો, સંખ્યામાં એક બેકી છે ને, 1, 3, 5, 7, 9, 11 એ બધા એકી અંશ છે, 2, 4, 6, 8, 10 એ બધા બેકી અંશ છે. એકી અંશવાળા હો કે બેકી અંશવાળા હો એને સમ અને વિષમ કહેવામાં આવે છે.
જો સમાન કરતા બે અભી અંશ વાળા હોય, પછી લુકાશ હોય કે ચિકાશ હોય, બંનેમાં સમાન અંશ કરતા બે અધિક અંશ વાળા હોય, બે લુખાશમાં છ ચિકાશ, છ લુખાશ વાળો હોય એમ, ત્રણ ચિકાશ ને પાંચ ચિકાશ વાળો હોય એમ, એવી રીતે પરમાણુના પરિણામો લુખા હો કે ચીકણા હો, બે લીધું છે, બેકી અંશ વાળા હો કે એકી અંશ વાળા હો, જો સમાન કરતા બે અધિક, બે અધિક અંશ વાળા હોય, એટલે સરખાપણા કરતા બે, ત્રણ ને ત્રણ સરખા કહેવાય, ત્રણ ને પાંચ બે અધિક અંશ થયો, આઠ ને આઠ સરખા કહેવાય, આઠ ને દસ એમાં બે અધિક પણ થયો, એવો જયારે મેળ હોય છે ત્યારે તે આપસમાં બંધાય છે, ત્યારે તે સ્કંધ ભાવે થઈ જાય છે, આ એનો નિયમ છે. વિકાર લુખાશ અને ચિકાશ ને સંબંધ થવાનો આ એનો અંશ છે. સરખા ચીકણા હોય તો જોડાય નહીં, સરખા લુખા હોય તો જોડાય નહીં, અને બે અંશથી વધારે ચિકાશ લુખાશ હોય તો પણ જોડાય. બે બે કરતા બે અધિક અંશ વાળા હોય તો એ સંબંધ પણ આને, હા પાંચ ને સાત જુઓ ને, બે અધિક અંશ સરખા અને જગન્ય અંશ વાળો બંધાતો નથી, એક અંશ લુખાશ કે ચિકાશ હોય ત્યારે એને કોઈની સાથે સંબંધ થતો નથી.